ભરત સૈન્ય સાથે તુફાનમાં હતા ત્યાં એક દિવસ ચીનના સાંગ વંશના મહારાજ પાંગ કેંગનો સંદેશો આવ્યો, આપના મિલન અર્થે આવવું છે, આપને ક્યારે અનુકૂળતા છે? પામ કેંગનો સંદેશ વાંચી ભરતે સેનાધિપતિ ગાલ્વને કહ્યું, ચીનના મહારાજ પામ કેંગ મને મળવા અહીં આવે છે, શું કરીશું? મહારાજ તેમનો સુયોગ્ય આદર સત્કાર કરવા માટે મારે તેમને સામેથી લેવા જવું જોઈએ, તેમના વિવેકનો પડઘો સામા વિવેકથી પાડીએ તો શોભે, ગાલ્વે કહ્યું. સેનાધિપતિજી, યુદ્ધ સંચાલન કરવા છતાં તમારી વિવેક દ્રષ્ટિ એવી જ સત્તે જ રહી શકી છે તે પરમ આનંદની વાત છે. તમે મહારાજ પામ કેંગને દૂતની સાથે જ ઉપડો. ચીન જેવા વિશાળ દેશના મહારાજના સન્માનમાં કશી ખામી આવવા ન દેશો. ભરતના કથનમાં આછા ટીખરનો ભાવ હતો. મહારાજ પામ કેંગના છેલ્લા મુકામે મહારાજ ભરત પોતે તેમને મળવા સામેથી ગયા. પામ કેંગના સમગ્ર રસાલાની ખાતર બરદાસ્ત બરાબર થાય છે કે નહીં તેની કાળજી સેનાધિપતિ ગાલ્વે બરાબર રાખી હતી તે જોઈ મહારાજ ભરત પ્રસન્ન થયા. મહારાજ પામ કેંગ, ભરતે મૈત્રી ભાવે કહ્યું, આપના દૂત પાસેથી સાંભળ્યું કે ચીનમાં હુઆન નદીને કાંઠે આવેલી આપની રાજધાની અહીંથી ઘણી દૂર છે, આટલું લાંબુ અંતર કાપીને આવતા માર્ગમાં આપને કશી તકલીફ તો નથી પડી ને? ના રે મહારાજ, મારા પોતાના રાજ્યમાંથી પસાર થઈને આવ્યો, તેમાં તકલીફ શી પડે? પામ કેંગે સામે વિવેક દાખવ્યો. વિવેકની બાબતમાં તેઓ મહારાજ ભરતથી જરાય ઓછા ઉતરવા માંગતા નહોતા. છતાં આપ થાક્યા હશો, થોડીવાર વિશ્રાંતિ લો, પછી આપણે નિરાતે મળીશું. અમારા સેનાધિપતિ ગાલ્વ કેટલાક સમયથી આપની સાથે છે એટલે પરસ્પર પરિચય થઈ ગયો હશે. મહારાજ ભરતે વિવેક જાળવવા છતાં પરિસ્થિતિનો દોર પોતાના હાથમાં રાખ્યો. મહારાજ, આપના સેનાધિપતિ મહાવિદ્વાન છે, આપનો દેશ રત્નોની ખાણ છે. પામ કેંગ ગાલ્વની પ્રશંસા કરી રહ્યા. ગાલ્વની સંસ્કારિતા પર તે આટલા દિવસમાં વારી ગયા હતા. મહારાજ, આપની સાથે મારે પેટ ભરીને વાતો કરવી છે, આપ થોડો આરામ લઈ લો, પછી નિરાતે વાતો કરીશું. ભરતે અવિવેક ન લાગે તે રીતે પામ કેંગને થોડી વિશ્રાંતિ લેવાની વાત ફરજિયાત કરાવી. પામ કેંગને ભરતના યુદ્ધ વિષયક ચાતુર્ય અને સામર્થ્યની વાતો સાંભળી હતી. તેમણે ભરતને અભિમાની યુવાન કલ્પ્યા હતા. ભરતની ઉડ્ડનતા સામે પોતે કઈ રીતનો વ્યવહાર કરશે તેની આશંકા પણ પામ કેંગને મનમાં સેવી હતી. મહારાજ ભરતને પ્રત્યક્ષ જોતા પામ કેંગને તે પોતાની કલ્પના કરતાં જુદી જ કોટીના માનવી લાગ્યા. તેઓ મનોમન પ્રસન્ન થયા. મહારાજ ભરતની સરળતા તેમને ગમી. આભિજાત્ય તેમને ભરતના લોહીનો સંસ્કાર લાગ્યો. પામ કેંગ વામકુશ્રી કરી ઉઠ્યા અને તૈયાર થયા ત્યાં મહારાજ ભરત તેમને મળવા આવી પહોંચ્યા. ભરતને બીજી વાર આવેલા જોઈ ચાંગ નરેશને આશ્ચર્ય સીમા ન રહી. ભરતને વાલપૂર્વક ભેટી પડતા પામ કેંગે કહ્યું, મહારાજ ભરત, આપે બીજી વાર ધક્કો શા માટે ખાધો? આપના આગ્રહ મુજબ વિશ્રામ લીધો, હવે હું આપને મળવા આવવાનો હતો. મહારાજ પામ કેંગ, આપના સૌજન્ય બદલ આભારી છું, પણ મારે આપની પાસેથી થોડું શીખવું જોઈએ ને. આપ મને મળવા છેક ઈ નગરથી અહીં પધાર્યા છો, હું બે વખત થોડુંક ચાલ્યો તો એમાં મને શી તકલીફ પડી? મહારાજ ભરતે મંદ સ્મિત કર્યું. મહારાજ ભરત, આપને પ્રત્યક્ષ મળવાની મને ઘણા સમયથી ઈચ્છા હતી. આજ મારી આ કામના પરિપૂર્ણ થઈ તેથી મને અનહદ આનંદ થયો. આપના સૌજન્યે મને વશ કરી લીધો છે. કહો, આપ મારા અતિથિ તરીકે ચીનમાં ક્યારે પધારશો? પામ કેંગે મહારાજ ભરત સાથે નિકટતા સાધવામાં ગૌરવ માન્યું. મહારાજ પામ કેંગ, આપનું હોંશભર્યું આતિથ્ય માણવાની ઈચ્છા કોને ન હોય? મને તો છે જ. હું વહેલામાં વહેલી તકે ચીન આવવા ધારું છું. પણ આપ તો જાણો છો કે અનેકવિધ પ્રવૃત્તિને લીધે ક્યારેક આપણે આપણા સમયના સ્વામી નથી રહી શકતા. પણ સગવડે ચીન આવી જવાની ઈચ્છા છે ખરી? ભરતે કુશળતાપૂર્વક લાચારી વ્યક્ત કરી. ચીન પધારવાનો વિચાર આગળ પર કરવાને બદલે આપ મારી સાથે જ ત્યાં આવવાનું રાખો ને. પામ કેંગે મહારાજ ભરતના કથનનો મર્મ પકડી પાડ્યો. મહારાજ, આપના પ્રેમભર્યા આમંત્રણનો તાત્કાલિક સ્વીકાર કરવાની ઈચ્છા તો થાય, પણ ઈશ્વર આપણી બધી ઈચ્છાઓ પરિપૂર્ણ નથી કરતો. લાચાર બનીને તેની ઈચ્છા માથે ચડાવવી પડે છે. ભરતે કશો અવિવેક કર્યા વિના મહારાજ પામ કેંગના નિમંત્રણનો અસ્વીકાર કર્યો. મહારાજ ભરત, આપની મુશ્કેલી હું સમજું છું. આપના અન્ય રોકાણોને લીધે આપ મારી સાથે ચીન નહીં આવી શકો તેનું મને દુઃખ છે. કિંતુ આપને ચીન આવવું જ પડે તેવી વાત પણ મેં વિચારી રાખી છે. પામ કેંગે મીઠું મલકાતા કહ્યું. તેમનો આશય ભરતની જિજ્ઞાસા જગાડવાનો હતો. એમ? ભરતે કુતૂહલ દર્શાવતા હોય તેવા ભાવપૂર્વક પૂછ્યું, પરંતુ પોતે કોઈ વચનથી બંધાઈ ન જાય તેની કાળજી રાખી. પામ કેંગ તેમને જમાનાના ખાધેલ લાગ્યા. મહારાજ, પુત્રીના પિતાને ચિંતાનો પાર નથી હોતો. મારી રાજકુમારી વેંગ પે કુંગના લગ્ન આપની સાથે કરવાનો મારો મનોરથ છે. મહારાજ પામ કેંગે દીકરી દેવાની વાત ધૃષ્ટતાપૂર્વક કરી નાખી. છાસ માંગવા જાય અને દોણી સંતાડે એ શરમાર જમાના પામ કેંગ નહોતા. અવસ્થાએ તેમને ગીઢતા બક્ષી હતી. મહારાજ ભરતે રાજરીતનો અંચરો અર્ગો કર્યા વિના કહ્યું, આપ સાથે મધુર સંબંધ બાંધવા કોણ તૈયાર ન હોય? મને પણ એવા સંબંધ ગમે, પરંતુ મહારાજ, આપ મારી પુત્રીનો વધુ તરીકે સ્વીકાર કરી મારા પર કેવડો મોટો ઉપકાર કરશો તે વર્ણવવા મારી પાસે શબ્દો નથી. પામ કેંગે ભરતની વાત પૂરી સાંભળવાની પણ પરવા ન કરી. મહારાજ, આપ મને શરમાઓ નહીં. ચીન સમા મહાન રાષ્ટ્ર સાથે નિકટતા સાધવા હું કેટલો ઉત્સુક છું એ આપને કઈ રીતે સમજાવું? મારું એક વ્રત આડું ન આવતું હોય તો મેં રાજકુમારી વેંગ પે કુંગનો મારી સધર્મચારિણી તરીકે સ્વીકાર કરવામાં ગૌરવ માન્યો હોત. એમ નથી કરી શકતો તેનું મને અંતરમાં પારાવાર દુઃખ છે. ભરત આ વાત કરતા યોગેશ્વર દત્તાત્રયની આગાહી યાદ કરી રહ્યા. તેમની આગાહી પોતાને માટે આટલો વહેલો કોયડો ઊભો કરશે તેવી ભરતની કલ્પના સરખી નહોતી. પણ કોયડો ઊભો થયો જ તો તેમાં ન ફસાવાનો તેમણે દઢ નિર્ધાર કરી લીધો. મહારાજ, આપના કોઈ વ્રતનો ભંગ કરવાનો હું કદી ન કહું, એવું ઈચ્છું પણ નહીં. વ્રત ન પાળી શકે તે માનવી અને પશુઓમાં શું ફેર? આપણે સગપણની વાતનો અહીં બંધ વારીએ. મહારાજ પામ કેંગે કુશળ રાજનીતિજ્ઞની અદાથી બાજી સંભાળી લીધી. પુત્રીના લગ્ન પણ તેમને મન રાજરમતની શતરંજનો એક ભાગ હતો. મહારાજ પામ કેંગ, એક વિનંતી કરું. કંઈ મહારાજ ભરતે ઉત્તરની રાહ જોયા વિના આગળ ચલાવ્યું. રાજકુમારી વેંગપેકુંગના લગ્ન પ્રસંગે હું હાજર ન રહી શકું. શા માટે હાજર ન રહી શકો? પામકેંગે વચ્ચે પૂછ્યું. મહારાજ, મેં આ વિજય યાત્રા આરંભી છે ને? ભરતે કહ્યું. આપની વિજય યાત્રા કેટલોક સમય ચાલવાની છે? પામકેંગે પૂછ્યું. મહારાજ, મારી વિજય યાત્રાનો હજી તો પ્રારંભ થયો છે, એમાં 5 વર્ષ વીતી ગયા, હજી ઘણો વિસ્તાર બાકી છે. એ બધા પ્રદેશોમાં ફરી વળતા કેટલા વર્ષ વીતે તે કંઈ કહેવાય નહીં. રાજકુમારીના શુભ લગ્ન પ્રસંગે હું ઉપસ્થિત ન હોઉં તો આપ તેમાં મારું અભિમાન ન જોતા મારી અસહાયતા જુઓ એવી વિનંતી છે. પરંતુ હું સ્થૂળ રૂપે ત્યાં ઉપસ્થિત ન હોઉં છતાં સૂક્ષ્મ રૂપે રાજકુમારી વેંગપેકુંગને આશીર્વાદ આપી રહ્યો હોઈશ, તેની પ્રતિક રૂપે આ આપું છું. કહી મહારાજ ભરતે પામકેંગના હાથમાં સ્ફટિક અને હીરાનો જગાટ કરતો મૂલ્યવાન હાર મૂક્યો. મહારાજ ભરત, ચીન સાથે આપ કેવો મીઠો સંબંધ રાખવા માંગો છો તેનું આ સુંદર પ્રતીક છે. પામકેંગે સુંદર હાર અધર રાખી હલાવતા કહ્યું. આ કથન દ્વારા પામકેંગે સગપણની વાત પૂરી થઈ અને હવે બે દેશો વચ્ચેના સંબંધની વાત કરીએ તેવું પણ આડકતરું સૂચન કર્યું. સાંગ વંશના સ્થાપક પામકેંગને કોઈને માઠું ન લાગે તે રીતે ચાલુ વાર્તાલાપે ચર્ચાનો મુદ્દો બદલવાની ફાવટ હતી. મહારાજ પામકેંગ આપણા બંને રાષ્ટ્રો વચ્ચે અત્યારે છે તેવા જ મધુર સંબંધ ચાલુ રહે તેવી આપણી બંનેની તીવ્ર ઈચ્છા છે, ખરું? ભરતે આડકથાથી શરૂ થયેલા વાર્તાલાપનો મૂળ મુદ્દો તરત ઝડપી લીધો. મહારાજ ભરત, આપણા મીઠા સંબંધોમાં વિક્ષેપ ઊભો કરે તેવું કંઈ અમારે પક્ષે નહીં થાય તેની હું ખાતરી આપું છું. મહારાજ પામકેંગે બંને મહારાષ્ટ્રો વચ્ચે મૈત્રીનો સેતુ રચવાની વાતનો ઉમંગભેર સ્વીકાર કર્યો. તેમને પોતાનો આ ધક્કો સફળ થયો લાગ્યો. ભરત જેવા સમર્થ સમ્રાટની મૈત્રી તેમને સાંગ વંશની સ્થિરતા માટે આવશ્યક લાગી. મહારાજ પામકેંગ, મારી આ વિજય યાત્રા જુદી જાતની છે. વિશ્વ શાંતિનો આદર્શ દ્રષ્ટિ સમક્ષ રાખી હું વિજય યાત્રા કરવા નીકળ્યો છું. ચીન જેવા મહાન દેશની મૈત્રી અમને સામેથી મળે તેનું મારે મન ઘણું મોટું મૂલ્ય છે. ચીને અમારા દેશ તરફથી રજ માત્ર ભય રાખવાનો નહીં રહે એ ખાતરી તો હું આપને આપું જ છું. વધારામાં વિશ્વ શાંતિની સ્થાપનામાં આપનો સહકાર વાંચું છું. ભરતે ગંભીર ભાવે કહ્યું. મહારાજ ભરત, આપનો ભાવનાવાદી દેશ શાંતિપ્રિય રહ્યો છે અને રહેશે તેવી અમને શ્રદ્ધા છે. આપ જે પ્રદેશ પર વિજય કરો છો તેના રાજવી સાથે પણ કેવો સલુકાઈ ભર્યો અને ઉદાર વ્યવહાર રાખો છો તે અમે જોયું છે. માત્ર રાજવીઓ જ નહીં, સામાન્ય લોકો પણ આપની શાંતિપ્રિયતાની પ્રશંસા કરતા ધરાતા નથી. લોકોમાં આપ ભયની નહીં પ્રેમની લાગણી જન્માવો છો. પણ મહારાજ, આપના રાષ્ટ્ર તરફથી અમારા પર જે એક આક્રમણ થતું રહ્યું છે તે સદૈવ ચાલુ રહે એવી અમારી હાર્દિક અપેક્ષા છે. પામકેંગે ગંભીર વાર્તાલાપ સાથે મીઠો વિનોદ જોડી દીધો. વદન પરનું ગાંભીર્ય તેમણે જરાય હટવા નહોતું દીધું. એ વરી શું? મહારાજ પામકેંગ, ભરતે પામકેંગની વાત કરવાની કુશળ અને રમતિયાર આવડતને અંજલિ આપતા હોય એમ પૂછ્યું. મહારાજ, વર્ષો પહેલા તમારા દેશમાંથી ઋષિ વશિષ્ઠ અમારા ચીનમાં આવ્યા હતા. તેઓ રોકાયા એટલા સમયમાં અમારા પંડિતો અને સાધકોને જીવનના અનેક મર્મ સમજાવતા ગયા. તત્વજ્ઞાન અને આધ્યાત્મના માથું પકવી નાખે તેવા અનેકવિધ વિકટ કોયડાના ઋષિ વશિષ્ઠ જે સરળતાપૂર્વક ઉકેલ દર્શાવતા તેથી અમારા પંડિતો મોમાં આંગરા નાખી જતા. વશિષ્ઠ મહાપંડિત તો હતા જ, પણ પાંડિત્ય ઉપરાંત તેમનામાં જેમાં કશી શંકાને સ્થાન ન રહે એવી જ્ઞાન અને અનુભવની ઊંચી ભૂમિકા હતી. એવા જ્ઞાની તપસ્વી સિદ્ધ પુરુષોનું અમારા પર આક્રમણ ચાલુ રહે તેવી અમારી ઈચ્છા છે. પામ કેંગે સાંસ્કૃતિક સંપર્કની વાત બહુ ખૂબીપૂર્વક કરી. ના મહારાજ, ભરત પામ કેંગની ચબરાકીથી મુગ્ધ થયા હતા, છતાં તેમણે વદન પર અણગમાનો ભાવ દર્શાવ્યો. અભિનય કલામાં તેઓ પામ કેંગથી ઉતરતા ગણાવવા તૈયાર નહોતા. કેમ મહારાજ, અમે સામેથી સિદ્ધોનું આક્રમણ નોતરીએ છીએ, પછી આપને શું વાંધો આવ્યો? વિભાજનથી જ્ઞાન વૃદ્ધિગંત થાય છે, આપને મારે આ સત્યની યાદ આપવાની જરૂર ન હોય. મહારાજ પામ કેંગ ભરતના કથનનો મર્મ તરત ન પકડી શક્યા. મહારાજ, અમારા રાષ્ટ્રમાં જ્ઞાનીઓ અને યોગીઓનો તૂટો નથી. આપ પ્રસન્ન થાવ એટલા સિદ્ધો ચીનમાં આવશે, પરંતુ આપ અમને જ્ઞાન અને ત્યાગના ઇજારાદાર ઠરાવી દેવા માંગતા હો તો એ આક્ષેપ મૂંગા મૂંગા સહી લેવાની મારી તૈયારી નથી. અમારા રાષ્ટ્રમાંથી આધ્યાત્મિક સાધકો ચીનમાં આવે તેમ આપના ચીનમાંથી પણ એવા ઉત્સુક માનવીઓને અમારે ત્યાં આપે મોકલવા પડશે. મહારાજ, જ્ઞાન વિજ્ઞાન આધ્યાત્મની ક્ષિતિજો સદૈવ વિસ્તારતા રહેવાનો એ શ્રેષ્ઠ માર્ગ છે. બોલો, મારી આટલી વાત આપને માન્ય છે ને? મહારાજ ભરતે પામ કેંગને શરૂ કરેલ વિનોદ વાર્તા પર સબ ચડાવી. કબૂલ કબૂલ, માત્ર એક વાર નહીં પણ 7.5 વાર કબૂલ. મહારાજ ભરત, હજી કોઈ નાક લીટી તણાવવાની બાકી રહી ગઈ હોય તો કૃપા કરી દેજો, અમે આપની કોઈ વાતની ના કહેવાના નથી. મહારાજ, આપને કોઈ કેમ પહોંચી શકતું નથી તેનો મર્મ મને અત્યારે સમજાઈ ગયો. આપની વિનમ્રતા કાતિલ છે. મહારાજ પામકેંગ ખડખડાટ હસી પડ્યા. મહારાજ પામકેંગ, આપે આટલું ઔદાર્ય ધારણ કર્યું છે તો એક ઓર વાત પણ ભેગા ભેગી કરી લઉં, આ મારી છેલ્લી વિનંતી છે. ભરતે પામકેંગ સાથે હસવામાં જોડાવાને બદલે ખૂબ ગંભીરતાપૂર્વક કહ્યું, આજ્ઞા કરો મહારાજ. પામકેંગ ભરતના દેખાવ પરથી બરાબર સમજ્યા કે તેઓ છેલ્લી વિનંતીમાં કોઈ અત્યંત મહત્વનો મુદ્દો રજૂ કરવા માંગે છે, એ વિના તેઓ આટલા ગંભીર ન હોય. મહારાજ પામકેંગ, આપણા બંને દેશ વિશાળ છે, સમર્થ છે, આપણી સંપત્તિ પણ વિપુલ છે, આપણા દેશોની માનવ સંખ્યા પણ ઘણી મોટી છે. આપણે બંને જો પવિત્ર મૂલ્યો ભૂલી જઈએ તો બંને રાષ્ટ્ર સદીઓ પર્યંત લડવામાંથી ઊંચા ન આવીએ. અમે તમારો નાશ કરી શકીએ તેમ નથી, ન તમે અમારો નાશ કરી શકો તેમ છો. આપણા રાષ્ટ્રો યુદ્ધને ચારે ચડ્યા નથી એ સર્જનહારની મહાન કૃપા સમજવી. આપણે લડવા બેસીએ તો બંને પાયમાલ થઈ જઈએ. એવા વિનાશને માર્ગે જવાનું આપણને નથી સૂઝ્યું તે મોટું સદભાગ્ય છે. પરંતુ મહારાજ, ચીન અને અમારા રાષ્ટ્રનો આપણા નાના પડોશી રાજ્યોને ભય ન લાગે તેવું વાતાવરણ સર્જવાની આપણી બંનેની જવાબદારી છે. મેં જે વિજય યાત્રા આરંભી છે તેથી પડોશના નાના રાજ્યોમાં ભયની માત્રા વધી છે તેનો હું સ્વીકાર કરું છું. આપ મને મૈત્રી દાવે મળવા આવ્યા તેમાં આવા નાના રાષ્ટ્રોનો ભય દૂર કરવાની પણ એક ગણતરી છે તેમ હું સમજો છું. નાના રાષ્ટ્રનો આવો માનસિક ભય દૂર કરવા આપણે બંને સંયુક્ત પગલું ભરીએ તેવી મારી ઈચ્છા છે. થોડા નાના રાજ્યોને હું મારી વાત સમજાવી શક્યો છું, તેમને ધરપત થઈ છે, પણ તે પૂરતું નથી. આપણા બંને દેશો સાથે મળીને અગર અંદર અંદર સમજૂતી કરીને નાના પાડોશી રાજ્યોને ગરી જશું એ પ્રકારનો ભય તેમના મનમાંથી નાબૂદ કરવો હોય તો આપણે જાહેર પ્રતિજ્ઞા કરવી જોઈએ કે ગમે તેવા સંજોગ ઊભા થાય તો પણ આપણે નાના પાડોશી રાજ્યોને હડપ કરી જવાનું દુષ્કૃત્ય કદી નહીં કરીએ. અમારું વહાણવટું વિકસ્યું છે, તમારું પણ વિકસશે. મહારાજ, જગતના બધા દેશો સાથે આપણે સાગર માર્ગે વ્યવહાર બાંધીએ ત્યારે વેપારના સર્વસંમત મથકની આવશ્યકતા રહે છે. આ પ્રકારનું વેપાર મથક વિશ્વ મથક ન મારા રાષ્ટ્રમાં રહે કે ન ચીનમાં હોય, પરંતુ આપણી પડોશના કોઈ નાના રાષ્ટ્રમાં વિકસે તો એ નાના રાષ્ટ્રનો ભય દૂર કરવામાં આપણે નિર્ણાયક પગલું ભર્યું કહેવાય. મહારાજ ભરતે પોતાની કલ્પનાના શાંતિપ્રિય અને આબાદીપૂર્ણ જગતની રૂપરેખા દોરી બતાવી. મહારાજ, આપની દરખાસ્તમાં નવી દુનિયાનું દર્શન છે, મને તે સર્વથા માન્ય છે. અમન પ્રદેશ આપ કહો છો એ પ્રકારનું વેપાર કેન્દ્ર બનાવવાની પૂરી પાત્રતા ધરાવે છે. પામ કેંગે ચીનની દક્ષિણે આવેલા નાના દેશના વિસ્તારનું નામ સૂચવ્યું. મહારાજ, અમનને વેપાર કેન્દ્ર બનાવવાનું સૂચન મને માન્ય છે. અમન વિશ્વનગર બને તેથી હું પ્રસન્ન છું. મિસર દેશનું બુટ્ટો નગર પશ્ચિમમાં જુદા જુદા રાષ્ટ્રના સાંસ્કૃતિક પ્રવાહોનું મિલન સ્થાન છે, તેમ પૂર્વમાં અમન વિશ્વની આર્થિક પ્રવૃત્તિઓનું મિલન સ્થાન બની રહો. ભરતને પોતાની સ્વપ્ન ભાવના મૂર્તિમંત થતી જોઈ અત્યંત આનંદ થયો. મહારાજ ભરતના તુફાન પરના અનુપમ વિજયના માનમાં પ્રતિષ્ઠાનપુરમાં ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. પૂરા એક સપ્તાહ સુધી લોકો વ્યવહારના કામકાજ ભૂલી ઉત્સવમાં તલ્લીન રહ્યા. ચોમેર આનંદ પ્રમોદનું વાતાવરણ જામી ગયું. ઉત્સવને છેલ્લે દિવસે અપ્સરા પૂર્વચિત્તી અને તેની મંડળીનું નૃત્ય રાખવામાં આવ્યું હતું. પૂર્વચિત્તીનું વાદક વૃંદ સુવિખ્યાત હતું. આ વાદક અને ગાયક વૃંદને લીધે નૃત્યની રંગત ઓર જામતી. ઇન્દ્રરાજાની દેવસભામાં થતું અપ્સરાનું નૃત્ય અપૂર્વ મનાય છે. દેવતાઓ સમક્ષ નૃત્ય કરતી શ્રેષ્ઠ નર્તિકાઓની સરખામણીમાં પૂર્વચિત્તીનું સ્થાન નીચું ગણાય. નૃત્યનો આદર્શ રજૂ કરવો હોય તો સ્વાભાવિક જ સૌથી પહેલાં દેવભૂમિની યાદ તાજી થાય. નૃત્ય કલાનું શાસ્ત્રીય સ્વરૂપ અપ્સરાઓએ પરંપરાગત જાળવ્યું હોવાનો કોણ ઇનકાર કરશે? પરંતુ તે દિવસે મહારાજ ભરતની રાજસભામાં જે નૃત્ય રજૂ થયું તે ઇન્દ્રની દેવસભાને બોલાવે તેવું હતું. પૂર્વાચિત્તી પ્રામાણ્યમાં અજ્ઞાત અપ્સરા હોવા છતાં તેની મંડળીએ તે દિવસે નૃત્યમાં ઉર્વશીની બરાબરી કરી બતાવી. પૂર્વાચિત્તી મુખ્ય નર્તિકા હતી, પણ તે દિવસે તેનાથી ચડી જાય તેવું નૃત્ય પીરસ્યું. સહેજ ઊંચી છતાં નમણાઈના અર્કસમી તેની સાથીદાર ઉમાએ, ઉમા વિખ્યાત નર્તકી નહોતી છતાં નૃત્ય કલાના જાણકારોએ તેના નૃત્યમાં સર્વોચ્ચ કલાનું દર્શન કર્યું. પોતાની જાતને નૃત્ય દેવતાના હાથમાં સંપૂર્ણપણે સોંપી દીધી હોય તેમ ઉમા તદ્દન મુક્તપણે નૃત્ય કરતી હતી. પૂર્વાચિત્તી નૃત્ય કરતી હોય ત્યારે સાજિંદા અને સ્વરકાર તેને દોરતા હોય તેમ લાગે. ઉમા સ્વરને સાજ બંનેને દોરતી લાગે. ઉમા નૃત્યમાં જે તદાત્મય અનુભવતી તેની અસર પ્રેક્ષકો પર પણ થતી. ભગવાન પિનાક પાણી માતા પાર્વતીના નૃત્ય પર વારી ગયા હતા તે કંઈક આવું જ નૃત્ય હશે તેમ ઉમાનું નર્તન જોતા લાગે. નર્તતી ઉમા ક્યારેક હવામાં લસરતી લાગતી તો બીજી પરે પોતાની જાત સંકોડી લઈ ધરતી સાથે એકરૂપ થઈ જતી દેખાતી. તેના વદનના ભાવ અને અંગો અંગનો મનોહારી મરોડ એવા અદ્ભુત હતા કે ઉમાનું નૃત્ય જોતા પ્રેક્ષકો ક્ષણભર શ્વાસ લેવાનું ભૂલી જતા. ઉમા સમગ્ર નૃત્ય વૃંદના કેન્દ્ર સમી સૌને લાગી. નૃત્યમાં આટલું અસાધારણ કૌશલ્ય ધરાવતી ઉમા આજ પર્યંત અજ્ઞાત કેમ રહેવા પામી હશે તેનું સૌને આશ્ચર્ય થયું. પ્રથમ જાહેર પ્રયાસે જ ઉમાએ સર્વના દિલ હરી લીધા. નૃત્ય પૂરું થયું. લોકો થોડીવાર મંત્રમુગ્ધની જેમ બેસી રહ્યા. પછી તારીઓના ગડગડાટ થયા અને છેલ્લે ઉમા પર અભિનંદનની ઝડી વરસી. નૃત્યના પ્રારંભે જેને કોઈ ઓળખતું ન હતું તે નૃત્યને અંતે સૌના અંતરનો કબજો કરી બેઠી. પૂર્વાચિતથી પોતે પણ ઉમાને હૃદયપૂર્વક અભિનંદતી રહેતી. કશી ઈર્ષ્યા નહોતી, લવલેસ મંદુખ નહોતું, હતી સાચી કલાની કદરદાની. ઉમા વિનમ્ર ભાવે સૌની પ્રશંસા ઝીલતી હતી. રાજમાતા ભાગીરથી પ્રશંસકોના સમૂહ વચ્ચે ઉમાને ભાવપૂર્વક ભેટી પડ્યા. તેમને ઉમા પેટની દીકરી જેવી લાગી. પોતાને પુત્રી હોત તો ભાગીરથી તેને આવું જ નૃત્ય શીખવત ને. અંતરનો આનંદ ઉભરાઈ ચાલ્યો હોય તેમ ભાગીરથીએ કહ્યું, ભરત, ઉમા મને પુત્રી સમી પ્રિય લાગે છે. હા, એમનું નૃત્ય એટલી ઊંચ કોટીનું હતું. મહારાજ, ભરત તો સાચી નૃત્ય કલાના છેક, 12 વયથી જાણકાર હતા ને. ઉમાને રંગમંચ પર અભિનંદન આપતા ટોરાથી ભરત જરા અર્ગા ઊભા હતા. મહત્વના લોકો પણ ઉત્તમ કલાને સ્પર્શે મહારાજ ભરત પ્રત્યે દાખવવાનો વિવેક પરભર ભૂલી ઉમાને ઘેરી વર્યા હતા. ભરત, મારે પૂર્વાચિત્તી અને ઉમાનું બહુમાન કરવું છે. રાજ્યમાતા ભાગીરથીનો ઉલ્લાસ દાબ્યો દબાતો નહોતો. પૂર્વાચિત્તીના સમગ્ર વૃંદનો સત્કાર રાજ્ય તરફથી થવાનો છે. રાજમાતાને તેમાં જે કંઈ ઉમેરવું હોય તેની છૂટ છે. ભરતે સ્વસ્થ સ્વરે કહ્યું. હજી પણ તેઓ પ્રશંસક વૃંદથી અલગ ઊભા હતા. પ્રશંસકો વચ્ચેથી માર્ગ કરી ઉમા ભરત પાસે આવી તેમની ચરણ રજ લેતી હોય તેમ ઉમાએ ભરતને પ્રણામ કર્યા. મહારાજ ભરતે તેને માથે હાથ મૂકી આશીષ આપી. ભરત, હું રૂઢિગત બહુમાનની વાત નથી કરતી. એ બધું તમે કરજો. હું તો આજના અનુપમ નૃત્યના માનમાં ઉમા અને પૂર્વાચિત્તીને આપણા ભોજનખંડમાં સાથે જમવા લાવવાની છું. ભાગીરથી એ ઉમાને પુત્રી સમી કહી તેની પ્રતીતિ કરાવતા હોય તેમ કહ્યું. ભોજન સમયે રાજ્ય કુટુંબ સિવાયની અન્ય કોઈ વ્યક્તિ ન હોય તેવી મહારાણી શકુંતલાએ પાડેલી પરંપરા હતી. શકુંતલા મહારાજ દુષ્યંતે વાનપ્રસ્થ આશ્રમ ધારણ કર્યો એટલે તેમની સાથે અરણ્યમાં ગઈ. પરંતુ તેણે પાડેલી પ્રણાલિકા ચાલુ રહી હતી. કોઈને રાજ્ય કુટુંબ સાથે ભોજન કરવાનું નિમંત્રણ મળે તે પ્રતિષ્ઠાનપુરમાં મોટું માન ગણાતું. ભોજન સમયે રાજ્ય કુટુંબના કિલ્લોલના ભાગીદાર થવું તે મોટો લાહવો પણ હતો. રાજમાતા, ભોજનખંડમાં આપનું સાર્વભૌમત્વ છે. મા શકુંતલાએ આપને બક્ષેલા એ અધિકાર છે. ભરતે વિવેકપૂર્વક કહ્યું. ભોજન દરમિયાન નૃત્યની જ વાતો ચાલ્યા કરતી. ભરત પ્રમાણમાં શાંત હતા. ઉમા પણ શાંત હતી. પૂર્વચિત્તી, તમને આવી સરસ નર્તિકા મળી ક્યાંથી? ભાગીરથીએ બેધ્યાન ઉમાના વાટકામાં દૂધપાક રહેતા પૂછ્યું, અરે અરે રાજમાતા, આ શું કર્યું? આટલું બધું ખાઈશ તો નૃત્ય કરતી બંધ થઈ જઈશ. ઉમાએ વગર માંગે તેમજ વગર પૂછે પીરસવા સામે મીઠો વાંધો રજૂ કર્યો. કહો ને પૂર્વચિત્તી, તમને આ ઉમા મળી ક્યાંથી? ભાગીરથીએ ઉમાને ચીડવતા હોય એમ તેની વાત ધ્યાન પર ન લીધી. રાજમાતા, મને તો એમાં ઈશ્વરનો હાથ લાગે છે. પૂર્વચિત્તીએ પોતાના કાર્યક્રમની અજોડ સફળતાથી પ્રસન્ન હતી. કેમ એમ? ભરતે વાર્તાલાપમાં પહેલીવાર રસ લીધો. મહારાજ, હું પ્રતિષ્ઠાનપુર આવવા નીકળી ત્યારે મારા વૃંદમાં ઉમા નહોતી. મારી એક સહનર્તકી માર્ગમાં માંદી પડી ગઈ એટલે તેને રસ્તામાં રોકી દેવી પડી. તે ઘડીએ ઉમા અનાયાસે મળી ગઈ. નૃત્યમાં તેની સમજ ઊંડી લાગી એટલે અમે તેને સાથે લીધી. ભરત, પ્રથમ દર્શને જ કોઈને પણ ગમી જાય તેવી આ ઉમા નથી? ભાગીરથી આજ ઉમા પર મુગ્ધ હતા એટલે જ પૂર્વચિત્તીએ તેમને પસંદ કર્યા ને? ભરતે ઠાવકી રીતે રાજમાતા સાથે સહમતિ દર્શાવી. હવે ઉમાનું શું કરવું એ બહુ મોટો કોયડો છે. પૂર્વચિત્તીના સ્વરમાં ચિંતાનો ભાવ વ્યક્ત થયો. કેમ, એમાં કોયડો શું છે? ભાગીરથીએ પૂછ્યું. મારા જૂથની માંદી પડેલી નર્તકીને પાછી સાથે લેવી પડશે ને? ઉમા મારી સાથે નહીં હોય તે મને નહીં ગમે. તેની કલાનું ઉચ્ચ તત્વ જોયું નહોતું, ત્યાં સુધી જુદી વાત હતી. હવે ઉમાને ભૂલાય કેમ? પૂર્વચિત્તીએ પોતાની મૂંઝવણ વ્યક્ત કરી. એનો ઉકેલ સરળ છે. તમારી જૂની નર્તકી અને ઉમા બંનેને તમારા જૂથમાં રાખવા. ભાગીરથીએ ઉકેલ સૂચવ્યો. એ તો મને સૂચ્યું છે રાજમાતા, પણ ઉમા પોતે મારા વૃંદમાં રહેવાની અનિચ્છા દર્શાવે છે. આ વાત મને ઉમાએ પહેલેથી જ કરી હતી, એટલું મારે કબૂલવું જોઈએ. તમને છોડી ઉમાએ ક્યાં જવા ધાર્યું છે? ભાગીરથીએ પૂછ્યું. તેમને ઉમાના ભાવિમાં રસ પડ્યો. રાજમાતા, જગત ઘણું વિશાળ છે. ઉમાએ આ પ્રશ્નનો ઉત્તર આપવાની તક પૂર્વચિત્તીને ન આપી. ઉમા, મેં કહ્યું તેમ તું મને દીકરી જેવી લાગે છે.
બીજે ક્યાંય જવાને બદલે મારી પાસે રોકાઈ જાને? ભાગીરથીએ ઉમા પ્રત્યે વિશેષ મમત્વ દર્શાવ્યું. રાજમાતા, કબૂલ કરું છું કે મને પણ આપનામાં માતાના વાત્સલ્યની ઝાંખી થાય છે. તમારી સાથે રહેવાનું મળે તે મોટું ભાગ્ય કહેવાય, પરંતુ હું આપની સાથે રહું તે મહારાજાને ગમશે? ઉમાએ પહેલીવાર આટલી લાંબી વાત કરી. તેણે મહારાજ ભરતને પણ કુશળતાપૂર્વક વાતમાં સાંકળી લીધા. ઉમાને ખાતરી હતી કે ભરત સીધા હુમલા સામે શાંત નહીં રહી શકે. મેઘ પ્રતિછંદમાં મારું નહીં, રાજમાતાનું શાસન ચાલે છે. ભરતે ઉત્તર આપવામાં પોતાના મનનો ભાવ કરાય નહીં તેની કાળજી રાખી. ઉમા, લાંબી વાતના ગાળા ભરાય ભરતને નહીં ગમે તો હું તેને મનાવી લઈશ. તે મને કદી નારાજ કરતો નથી. તારે મારી સાથે મેઘ પ્રતિછંદમાં રહેવાનું છે. રાજમાતા ભાગીરથીએ ત્વરિત નિર્ણય કરી લીધો. રાજમાતાના નિર્ણયથી ઉમાના વદન પર પ્રસન્નતા પ્રસરી રહી. મહારાજ ભરત ઉમા સાથે બારીક નજરે જોઈ રહ્યા. ઉમા અનુપમ નૃત્ય દ્વારા રાજમાતાના હૃદયમાં પેસી ગઈ એ બનાવ ભરતને નોંધનીય લાગ્યો, પણ તે મૌન રહ્યા. રાજમાતાની ઈચ્છાનો આદર કરવાનો ભરતનો સંસ્કાર હતો. ઉમાના વદન પર પ્રસરેલી પ્રસન્નતા પણ ભરતને સૂચક લાગી. રાજમાતા ભાગીરથીના અંતેવાસમાં પ્રવેશ પામી ઉમા રાજકુટુંબના ભોજનખંડની આપોઆપ સભ્ય બની ગઈ. ઉમા માત્ર નૃત્ય પૂરતી નહીં, જીવનના અનેક ક્ષેત્રોમાં કલાકાર હતી. ભોજનખંડની વ્યવસ્થામાં ઉમાના આગમન પછી થયેલો ફેરફાર ભરતના ધ્યાન બહાર ન રહ્યો. ઝીણી મોટી દરેક બાબત સંપૂર્ણ કાળજી એ ઉમાની વિશિષ્ટતા હતી. મેઘ પ્રતિછંદનો એ ભોજનખંડ ભરતનો પુરાણો સાથી હતો. ત્યાં તે ઘણીવાર વડલાની છાયાસમા પ્રેમાર પિતા દુષ્યંતને ખોરે બેસી જમ્યા હતા. એ ખંડમાં તેમણે વાલની વાદરી સમી માતા શકુંતલા પાસે લાડ કરતા કોરિયા ભર્યા હતા. ઘણીવાર ભરત ભૂખ નથી તેવો દેખાવ કરી માતાને હાથે કોરિયા ભરવાનો લાવો લેતા. શકુંતલા હતી ત્યાં સુધી ભરતનો થાર તે જ પીરસતી. દુષ્યંત અને શકુંતલા વનમાં ગયા તે પછી એ અધિકાર રાજમાતા વસુમતીએ લીધો હતો. છેલ્લા થોડા વર્ષથી રાજમાતા વસુમતી નાદુરસ્ત સ્વાસ્થ્યને લીધે ભોજનખંડમાં આવતા બંધ થયા હતા. ત્યારથી ભરતને પીરસવાનો અધિકાર રાજમાતા ભાગીરથી પાસે આવ્યો હતો. છેક બાળપણથી ભરત ભોજનની સાથોસાથ બાણામાં પ્રેમ પણ પામતા રહ્યા હતા. ભોજન અને પ્રેમ અલગ ન હોઈ શકે તેવી ભરતની માન્યતા બંધાઈ ગઈ હતી. એ પ્રકારનો પ્રેમ પામવાની તેમને નવાઈ નહોતી રહી. કણવ આશ્રમમાં પણ પ્રેમની કશી કમી ના નહોતી. ઉમાના આગમન પછી ભરતે જોયું કે તેમના ભોજનમાં પ્રેમ ઉપરાંત ચીવટનું તત્વ ઉમેરાયું છે. ભોજનમાં જુદો જ આનંદ આવવાનું કારણ પણ તેમને એ ચીવટનું તત્વ લાગ્યું. ઉમાએ થોડા દિવસ ભરતની ટેવોનું નિરીક્ષણ કર્યા કર્યું. એ પછી કોઈને ખ્યાલ પણ ન આવે તે રીતે ઉમાએ ભરતનું ભાણું તૈયાર કરવાની જવાબદારી પોતાના પર લઈ લીધી. ભરતનો થાર પીરસવામાં જબરૂપ પરિવર્તન થઈ ગયું. ભરતને કઈ વાનગી ગમે છે અને થારમાં ક્યાં મૂકી હોય તો વિશેષ ગમે છે તેનો પદ્ધતિસરનો અભ્યાસ કર્યો હોય તેમ ઉમા તેમનું ભાણું પીરસવા લાગી. માતા શકુંતલા ભરત માટે થાર પીરસે તેમાં પ્રેમ ભરપૂર હોય પણ ભરતને અમુક વાનગી થારમાં અમુક સ્તરે મૂકી હોય તો વિશેષ ગમે છે તે જોવાની શકુંતલાને કલ્પના જ આવી નહોતી. પોતાના જે ગમા અણગમા હોય તે ભરતમાં પણ ઉતરે તેમાં માતા શકુંતલાને કશું અનૌચિત્ય ન લાગતું. ઉમા ભરતનો થાર પીરસતી તેમાં પ્રેમ ઉપરાંત ચીવટનો ઉમેરો થતો. આવી પ્રેમભરી ચીવટ પ્રેસીમાં સત્ય વ્રતબદ્ધ ભરતે કોઈ પ્રેસી ધારી નહોતી. એ દિશાની બારી તેઓ બંધ રાખવા માંગતા હતા. યોગેશ્વર દત્તાત્રેયની આગાહી પછી ભરત પ્રેસી પામવાની દિશાથી ઈરાદાપૂર્વક દૂર રહેતા. થોડા શુષ્ક દેખાવાનું જોખમ વહોરીને પણ દૂર રહેતા. ભરત થોડા સમયમાં સમજી ગયા કે પોતાનો થાર પીરસવાની પદ્ધતિમાં થયેલો મનગમતો ફેરફાર ઉમાને આભારી છે. પણ ઉમા કોઈ નિમિત્તે ભોજન પીરસવાની વાત કાઢતી નહીં એટલે ભરતની વાત પણ મનમાં જ રહેતી. ઉમા ભરતને આકર્ષવાનો કશો પ્રયાસ કરતી નથી એમ તેના ભોજનખંડના વર્તન પરથી સિદ્ધ થતું. ઉમાના વર્તનમાં ન કશો ક્ષોભ હતો ન ચાંચલ્ય. વર્ષોથી સાથે જ રહેતી હોય એવું તદ્દન સ્વાભાવિક ઉમાનું વર્તન હતું. રાજમાતા ભાગીરથી અને તેમના વર્તુળને પોતાની વાકછટાથી મંત્રમુગ્ધ કરી દેતી ઉમા ભોજનખંડમાં હોય એટલો સમય હોઠ સીવીને બેઠી હોય એવું લાગતું. ઉમામાં મૌધ્ય ભરી વાચારતા અને તપસ્વી સમા મિતભાષીપણાનો વિરલ સંયોગ હતો. ઉમા બીજે બધે તારી ગજ એકની જીભ બરાબર ચાલ્યા કરતી હોય છે પણ ભોજનખંડમાં હોય એટલો વખત તું મૂંગી મત કેમ બની જાય છે. એક દિવસ રાજમાતા ભાગીરથીએ ઉમાના સ્વભાવના વિરોધાભાસીની ચર્ચા આરંભી. રાજમાતા ભાગીરથીને ઉમાનું બોલકું સ્વરૂપ વિશેષ ગમતું. ઉમાની વાતો તેમને મીઠી મધ લાગતી. તેની બુદ્ધિના ચમકારા પર તેઓ મુગ્ધ હતા. ઉમાની ઉપસ્થિતિમાં કંટારાની આછી છાયા પણ ક્યાંય જોવા ન મળતી. ઉમા સોગ્યા વાતાવરણને પણ પરભરમાં ઉલ્લાસમાં પલટાવી શકતી. રાજમાતા જીવનની પ્રત્યેક પ્રવૃત્તિને પોતપોતાનો સમય હોય છે. ભોજન પર બેઠા હોઈએ ત્યારે વાર્તાલાપ કરવો ઉચિત નથી. ઉમાએ કોઈ શાસ્ત્ર વચન ઉચ્ચારતી હોય તેવા ગંભીર ભાવે કહ્યું, જબરાક ઉમા પાસે દરેક બાબતમાં પ્રતિચીજનક ખુલાસા હોવાના. જ્યારે ઉમા આવું અવરું શિક્ષણ ક્યાંથી શીખી? સ્ત્રી માત્ર ભોજ્યેશુ માતા છે. માતા બાળકને વાતો કરતાં ખવડાવે છે, તેમ પ્રત્યેક સ્ત્રીએ મધુર વાર્તાલાપ દ્વારા ભોજનની અભિરુચિમાં ઉમેરો થાય તેમ કરવું જોઈએ. રાજમાતા ભાગીરથીએ ભોજન શાસ્ત્રનો કો અટલ સિદ્ધાંત ટાંકતા હોય તેમ કહ્યું, રાજમાતા આપનું વિધાન ખોટું છે. એમ તો કેમ કહેવાય, એવો અવિવેક હું નહીં કરું, પરંતુ આપ અવસ્થાંતરનો મુદ્દો કેમ વિસરી ગયા? ભોજન લેતા બાળકને માતા વાતો કરતી ખવડાવતી હોય છે ત્યારે હાથ બાળકના નહીં માતાના ચાલે છે. એ જ બાળક ઉમાર થાય ત્યારે ભોજન સમયે વાતનો રસ જામે તો ખાવાનું ભૂલી જાય છે. તેને વાતો કરાવવી એટલે ભૂખ્યો રાખવો, એટલો જ અર્થ થાય. મહારાજ ભરતને આપ કોર્યા ભરાવવાનું રાખો તો તેમને વાતોએ ચડાવવા બરાબર. ઉમા સહેજ મલકી, હું કોર્યા ભરાવું? એમ કહેતા ઉમાએ જીભને પ્રયત્નપૂર્વક રોકી હતી. ખરી છે તું? રાજમાતા ભાગીરથી ઉમાની ચાલાકી પર ખુશ થઈ ગયા. તેની ચાલાકી સમક્ષ હાર સ્વીકારવામાં ભાગીરથીને સંકોચ નહોતો. ભરતને પણ હસવું આવ્યું. રાજમાતા, આપે મહારાજ માટે કોરિયા ભરાવનારી શોધી કાઢી હોત તો જુદી વાત હતી. ઉમા ખડખડટ હસવા જેવી વાત હોવા છતાં ગંભીર હતી. તે જાણતી હતી કે ભરત સાથે આટલી છૂટ પ્રતિષ્ઠાનપુરમાં કોઈ ન લેતું. ભાગીરથી અને ભરત બંને ઉમા સામે જોઈ રહ્યા. ઉમાના વદન પર કશું ભાવ પરિવર્તન નહોતું. પોતાનું કથન પૂરું કરી ઉમા રોજની જેમ શાંત થઈ ગઈ. વાર્તાલાપનો દોર ઉમાના હાથમાં હોય તેમ એ શાંત થઈ એટલે વાર્તાલાપ બંધ પડ્યો. ભરત કે ભાગીરથીને ઉમાના કથન અંગે કંઈ કહેવાનું આવશ્યક ન લાગ્યું. આ દિવસોમાં પ્રતિષ્ઠાનપુરમાં અસિરિયા પર આક્રમણ કરવાની યોજના ઘડાતી હતી. સેનાધિપતિ ગાલ્વ અસિરિયાના રાજા અસુર બનીપાલ પર આક્રમણ કરવાના હતા. ગાલ્વ તુફાનથી પ્રતિષ્ઠાનપુર પાછા આવવાને બદલે સૈન્ય સહિત બનીપાલની રાજધાની અસુરસુર પર આક્રમણ કરવા સીધા ઉપડી ચૂક્યા હતા. સેનાધિપતિ ગાલ્વ અસુરસુર પર આક્રમણ કરવા ઉપડ્યા તે પહેલાં મહારાજ ભરતે અંતરંગ મંત્રીમંડળની ઉપસમિતિની ખાસ બેઠક તુફાનમાં બોલાવી હતી. ભદ્રસેન આ બેઠક માટે પ્રતિષ્ઠાનપુરથી આવ્યા હતા. ઉપસમિતિની બેઠક શરૂ થવાને થોડી વાર હતી. ભદ્રસેન અને ગાલ્વ ગોષ્ઠી કરતા બેઠા હતા. સેનાધિપતિ ગાલ્વ યુદ્ધના સંચાલનમાં પણ મહારાજ ભરતને અંતરપ્રેરણા દોરતી હોય છે એવું ક્યારેક નથી લાગતું? ભદ્રસેને અહોભાવપૂર્વક પૂછ્યું. થોડા વખતમાં તેઓ મહારાજ ભરતના પરમ પ્રશંસક બની ગયા હતા. આપને એવો કોઈ અનુભવ થયો? ગાલ્વે તારો મેળવતા હોય તેમ પૂછ્યું. હા, તમને તો એવા ઘણા અનુભવ થયા હશે. હું તો છેક બાળપણથી મહારાજની અંતરપ્રેરણાનો અનુભવ કરતો આવ્યો છું. તમારો અનુભવ તો કહો. શિયામમાં લોહી વેવડાવ્યા વિના વિજય કરી આપણું સૈન્ય ફરતું ફરતું નાગ પ્રદેશમાં આવ્યું ત્યારે તમે તો તોફાન પહોંચી ગયા હતા. મેં એક દિવસ મહારાજને કહ્યું, તોફાનની વાત હમણાં મોકૂફ રાખી, આપણું સૈન્ય ચીન તરફ વારવાની જરૂર છે. ચીનના રાજવીઓ દક્ષિણમાં સૈન્ય મોકલ્યું એટલે તમને ચાનક ચડી? મહારાજ ભરતે મારી મજાક કરતા હોય તેવું સ્મિત કરતા કહ્યું, આપણું સર્વવિજયી સૈન્ય ચીની સેનાને ચપટીમાં ચોરી નાખશે. પછી એટલું કર્યા પછી એ છેવટે તો ચીન સાથે મૈત્રી કરવાની ને? જીતીને મૈત્રી કરવી સારી, એકવાર ચીનને હરાવ્યું હોય તો બીજા દેશો પર છાપો બેસી જાય. ભદ્રસેન, ચીન લડ્યા વિના આપણું મિત્ર બનતું હોય તો? મહારાજ, આપની શક્તિનો ચમત્કાર જોયા વિના પામ કેંગ મિત્ર કેવી રીતે બને? એ બનશે, પામ કેંગ આપણને સામેથી મળવા આવશે. મહારાજે આ વિધાન એટલી દ્રઢતાપૂર્વક કર્યું હતું કે હું મૂંગો થઈ ગયો હતો. પામ કેંગ મહારાજને સામેથી મળવા આવ્યા તે સૌએ જોયું. ગાલવે કહ્યું, મહારાજને આવી વાતોની ખબર કેમ પડતી હશે? એનું નામ જ અંતરપ્રેરણા. હું મહારાજને કહું છું કે બનીપાલ સામે તમે લડવા જાઓ, નાના એવા મહંત ગિલગમેશ સામે સમ્રાટ લડે તે એને વધુ પડતું મહત્વ આપ્યું કહેવાય. મહારાજ શું કહે છે? મહારાજ કહે છે, હું ગિલગમેશને સન્માર્ગે વારીશ. આનો આપણે શું જવાબ દઈએ? ગાલવા અને ભદ્રસેનનો વાર્તાલાપ ચાલતો હતો ત્યાં મહારાજ ભરત આવી ચડ્યા. વાતો બંધ પડી. ઉપસમિતિની બેઠકમાં પણ મહારાજ ભરતે પોતે ગિલગમેશ સામે લડવા જાય તેમ નક્કી કરાવ્યું. મહારાજ ભરતે નાના એવા ઉરુકના રાજા મહાપ્રબર મહંત ગિલગમેશ પર હુમલો કરવાનો હતો, પણ તેઓ શસ્ત્રો ઉપરાંત અનાજ એકત્ર કરવાનું કામ અનેરા ઉત્સાહથી કરાવતા હતા. પ્રતિષ્ઠાનપુર પહોંચ્યા પછી ભરત અનાજ એકત્ર કરાવવાનું જ કામ કરતા દેખાતા. અંતરંગ મંડળની બેઠક દરરોજ મળતી, પ્રહરો પર્યંત ચર્ચા વિચારણા ચાલતી. એ ચર્ચાના સારરૂપ યોજનાઓ ઘડાતી. નિર્ણય લેતા પહેલાં કોઈ ઝીણી વિગત પણ ધ્યાન બહાર ન રહેવા પામે તેની ખાસ કાળજી રાખવામાં આવતી. સામાન્ય રીતે હરવા ફૂલ લાગતા મહારાજ ભરત આ દિવસોમાં પ્રમાણમાં ગંભીર લાગતા. મહારાજ ભરત સાયંકાળે મેઘ પ્રતિછંદના ઉદ્યાનમાં ટહેલવા નીકળતા કે ભોજનખંડમાં રાજકુટુંબ સાથે થોડીવાર બેસતા, એ સિવાય લગભગ આખો દિવસ ગંભીર ચર્ચા વિચારણામાં રોકાયેલા રહેતા. સૌ પ્રસંગોનું ગાંભીર્ય સમજી તેમના ચિંતનમાં વિક્ષેપ ન પડે તેવી કાળજી રાખતા. એકવાર મહારાજ ભરત ઉદ્યાનના તેમની ટેવ મુજબ ટહેલતા હતા ત્યાં તેમણે ઉદ્યાનના કમરકુંડ પર પાણીમાં પગ ભોરીને બેધ્યાનપણે બેઠેલી ઉમાને જોઈ. ઉમા આથમતા કેસરી સૂર્ય સામે અમિટ નજરે જોઈ રહી હતી. સૂર્યના રકિતમ કિરણો ઉમાના વદન પર પડતા તેના આકર્ષણમાં ઉમેરો થતો હતો. ઉમા કોઈનું ધ્યાન ન જાય તેવી એકાંતે બેઠી હતી, છતાં તેની છટા પરથી તે કોઈ ચિત્રકારને પ્રતીક પૂરું પાડી રહી હોય તેવું લાગતું હતું. ઉમા પોતાના સૌંદર્ય અંગે સતત સભાન રહેતી. પોતાની પ્રત્યેક પ્રવૃત્તિને આકર્ષક બનાવવાની ઉમાને સારી ફાવટ હતી. મહારાજ ભરતે ઉમાને વિચારમગ્ન બેઠેલી જોઈ પણ તેઓ તેની તરફ ન ગયા. તેમણે ટહેલવાનું ચાલુ રાખ્યું. જરા દૂર ફરી આવીને ભરત પાછા ફરતા હતા ત્યારે પણ તેમણે ઉમાને એ જ અદાથી ચિંતનમગ્ન બેઠેલી જોઈ. આ વખતે સીધા જતા રહેવાને બદલે ભરત હળવે પગલે ઉમાની નજીક ગયા. પારો, ભરતે ઉમા પોતાને જોઈ ન શકે એવા સ્તરે ઊભા રહી પરીક્ષા કરતા હોય તેમ ધીમેથી સાથ કર્યો. ઉમાની કસોટી કરવાની આવી સરસ તક ભરતને અનાયાસે જ સાંપડી હતી. એ તકને તેમણે બરાબર લાભ લીધો. મને બોલાવી? વિચારમગ્ન ઉમા ચોંકીને બોલી ઉઠી. તે ખરેખર ચોંકી હતી કે ચોંકવાનો અભિનય કરતી હતી તે નક્કી કરવું મુશ્કેલ હતું. હા, ભરતે ઉમાની સન્મુખ આવતા સ્વસ્થ સ્વરે કહ્યું, ઉમાને પકડી પાડ્યાનો આનંદ તેમણે જરાય કરાવવા ન દીધો. ભરતને એકાએક પોતાની સમક્ષ ઉપસ્થિત થયેલા જોઈ ઉમા વિવેક દાખવતી હોય તેમ હાંફરી હાંફરી કુંડની પાર પરથી ઠેકડો મારી નીચે ઉતરી એ ઉતાવળા ઠેકડા માય નૃત્યનો મરોડ હતો. પરભર ઊભા દગાઈ ગઈ હોય તેવો ભાવ દર્શાવતી શાંત ઊભી રહી. બીજી જ પરે સ્વસ્થ થઈ ગઈ હોય તેમ ઉમા લજ્જાન્વિત સ્વરે બોલી, મહારાજ આપ જાણો છો કે મારું નામ ઉમા છે. હું બરાબર જાણું છું. પ્રતિષ્ઠાનપુરના અન્ય લોકો સમક્ષ તમે ઉમા અહીં એકલા છો એટલે સાચા નામે સંબોધન કર્યું. ભરતે પારોને ચમકાવવાનો પ્રયાસ કર્યો. તો તમે હું કોણ છું તે જાણો છો? પારોએ ક્ષોભનું આવરણ ફગાવી નાખી સીધો જ પ્રશ્ન કર્યો. તેના વર્તનમાં સંકોચનો ઇશારો સરખો નહોતો. પોતે કશી ભૂલ કરી હોય તેવો ક્ષોભનો ભાવ પણ ઉમાના વદન પર નહોતો. પારોના અંતરમાં તો હતો કંઈક હાંસલ કર્યાનો પ્રચ્છન્ન આનંદ. હા, બે ચાર મહિનાથી જાણું છું, મહારાજ ભરતે સ્વાભાવિક સ્વરે કહ્યું. વિશેષ નથી જાણતો. તમે મારા મિત્ર ગૌરીનાથના પુત્રી અને કામરૂપના પ્રદેશના રાજકુમારી પારો છો એટલું જાણું છું. એ જાણવા છતાં તમે તો હું પૂર્વચિત્તિની સાથી ઉમા હોવ એમ જ વર્તતા રહ્યા છો. એ કેવી રીતે બની શક્યું? પારોએ સમકક્ષ વ્યક્તિ સાથે વાત કરતી હોય તેમ પોતાના સ્વર દ્વારા ધરોબો દર્શાવ્યો. ભોજનખંડનો કૃત્રિમ વિવેક જાણે હવામાં વેરી દીધો. પારો, તમારા આગમનનો હેતુ હું સમજી શક્યો નથી. એ ન સમજાય ત્યાં સુધી જે ચાલે છે તે તટસ્થ ભાવે નિરખ્યા કર્યા સિવાય બીજો કોઈ માર્ગ નહોતો. તમે સતત નજર સમક્ષ હતા એટલું સારું હતું. ભરતે પારોનો ધરોબો સ્વીકારી લીધો. મારે વિશે તપાસ કરવાનું તમને સૂજ્યું કેમ? પારોએ તોફાન કરતાં પકડાઈ ગયેલ બાળક માતા પાસે લાડ કરે તે રીતે પૂછ્યું. પારો ભરતને વર્ષોથી પીછાણતી હોય તે રીતે વાત કરી રહી. પારો, મારા પર મોટું સામ્રાજ્ય ચલાવવાની જવાબદારી છે. આટલું ન સૂજે એવો મૂર્ખ તમને હું લાગું છું? ભરતે ગંભીર વાત ગમત કરતા હોય તે રીતે કહી, મારે તમને મૂર્ખ કોણ કહે? હું તો મારી ભૂલ સમજવા માંગુ છું. તમે જાણી ચૂક્યા છો તેમ હું મેઘ પ્રતિછંદમાં ઉમાનો પાઠ ભજવી રહી છું. એ પાઠ ભજવવામાં મેં કઈ જગ્યાએ ભૂલ કરી કે તમને મારા પર વહેમ ઊભો થયો? મારો અભિનય ક્ષતિરહિત બને એ આશયથી જ તમને પૂછી રહી છું. પારોએ ગીત સ્મિત કર્યું. પારો, પાઠ ભજવવામાં તમે કશી ગલતી કરી નથી. રાજકુમારી પદ તમે એટલી આસાનીથી ભૂલી ગયા છો કે અભિનય કલા માટે તમને સુવર્ણ પદ્મ પ્રદાન કરવું જોઈએ. ભરતે પારોના અભિનયને અંજલિ અર્પી, માત્ર સુવર્ણ પદ્મથી પતે તેમ નથી. હું તમારી પાસેથી એથી ઘણું વિશેષ પામવાની અપેક્ષા રાખું છું, પણ મેં જો અભિનયમાં કશી ક્ષતિ કરી નથી તો તમને મારે વિશે ગુપ્ત તપાસ કરાવવાનો ખ્યાલ સી રીતે આવ્યો? આંતરપ્રેરણા થઈ હોય તો જુદી વાત છે. પારોએ પૂરી ઉત્સુકતા દાખવી. ના, આંતરપ્રેરણાની વાત નથી. મેં સાંયોગિક પુરાવો પરથી તપાસ કરાવી.
ભરતે નિખાલસતા પૂર્વક કહ્યું, એટલે અપ્સરા પૂર્વચિત્તીને ઉમા સમી અદ્ભુત નર્તકી અનાયાસે માર્ગમાં મળી જાય અને એ ઉમા મેઘ પ્રતિછંદમાં રોકાઈ જાય, તેમજ લીંબુના પાણીની જેમ સૌની સાથે ભરી જાય, તે સામાન્ય ઘટના નહોતી. ભરતે પોતાની ચકોર દ્રષ્ટિનો ખ્યાલ આપ્યો. પાક્કા વેમિલા લાગો છો, પારોએ વાર્તાલાપની હરવાશ ચાલુ રાખી. તમે ગુપ્તચર હો એવું મને લાગ્યું હતું. રાજકર્તાએ સદાય ગુપ્તચરથી ચેતતા રહેવું જોઈએ. ભરત ગંભીર હતા. હું ગુપ્તચર હોઉં તો તમે મારા પર ધ્યાન રાખો, એ સિવાય નહીં. પારોના અવાજમાં હતાશાનો અભિનય વ્યક્ત થયો. પારો, ગુપ્તચરની પ્રવૃત્તિઓ મોટે ભાગે સદોષ હોય છે, એ બાબતમાં બેદરકાર રહેવું સલામત નથી. હું અસુરો પર આક્રમણ કરવાનું વિચારી રહ્યો છું ત્યારે કોઈ ગુપ્તચર સ્ત્રી મેઘ પ્રતિછંદના ભોજનખંડ સુધી પહેસી જાય તેને નાની વાત કેમ સમજવી? ભરત, તમે અસુરો પર આક્રમણ કરવા માંગો છો એ વાત મને કરી તે યોગ્ય છે? પારોએ ભરતની ઉલટ તપાસ કરતી હોય તેમ પૂછ્યું. હવે તેમાં કશું અયોગ્ય નથી. અત્યારે હું જાણું છું કે તમે રાજા ગૌરીનાથના પુત્રી છો. કામરૂપ સાથે પ્રતિષ્ઠાનપુરનો ઘણો મીઠો સંબંધ છે. પિતાજી દુષ્યંતના સમયથી ચાલી આવતી એ મૈત્રી પ્રણાલી બની ગઈ છે. રાજા ગૌરીનાથની લાડકી રાજકુમારી પ્રતિષ્ઠાનપુર વિરુદ્ધ કદી કશી પ્રવૃત્તિ ન કરે તેવી મારી શ્રદ્ધા છે. ભરતે પ્રતિષ્ઠાનપુર અને કામરૂપની મૈત્રીને ઉષ્મા ભરી અંજલિ આપી. એટલે હું ગુપ્તચર નથી એવી આપને ખાતરી થઈ છે? પારોએ ભરત પાસે કોઈ કબૂલાત કરાવવી હોય તેમ પૂછ્યું. હા ભરત, કહો તો ખરા, તમે મને ઓળખી કેવી રીતે? તમને ઓળખી કાઢવાનો બહુ મુશ્કેલ નથી. તમારો વર્ણ અને તમારું રૂપ ચાડી ફૂંકે છે કે તમે પૂર્વના કોઈ પ્રદેશના વતની છો. હા, એટલું જાણી શકાય, પણ હું કામરૂપી રાજકુમારી છું તે કેમ જાણ્યું? એમાં જરાય મહેનત ન પડી. અમારા બારોટને બોલાવી તમને બતાવ્યા. તેણે તરત કહ્યું, આ તો રાજા ગૌરીનાથના રાજકુમારી. બારોટો બધી રાજકુમારીઓને ઓળખતા હોય છે. તમારા બારોટનું નામ રમ્યક તો નથી ને? પારો હસી, નારે ના. હવે બીજી વાત પૂછું, હું અહીં લગભગ દાસી જેવી સ્થિતિમાં રહું છું, તેનો તમે શું હેતુ કલ્પ્યો છે? પારો અધિકારપૂર્વક પૂછી રહી. એ હેતુ આજ પર્યંત મારી સમજમાં નથી આવ્યો. ભરતે નિસંકોચપણે પોતાનું અજ્ઞાન કબૂલ કર્યું. ભોજનખંડમાં હું તમારા ભોજન સ્થાનની જે વિશિષ્ટ સંભાળ રાખું છું તે તમારા ધ્યાનમાં નથી આવ્યું? આવ્યું છે, તો તમે એને શું માનો છો? સ્ત્રી માત્રમાં સુષુપ્ત પડેલી માતૃભાવની અભિવ્યક્તિ. ભરતે કહ્યું, ભોજનખંડમાં રાજમાતા પણ હોય છે, તેમની અને મારી સંભાળમાં તમને કશો ફેર નથી લાગતો? પારો પ્રશ્નો પૂછીને ભરતને મૂંઝવવા માંગતી હતી કે કોઈ મહત્વની વાત કઢાવવા માંગતી હતી લાગે છે, પણ તેની પાછળનો હેતુ હું કલ્પી શક્યો નથી. ભરતે ફરી ફરીને પોતાની અણઆવડતની કબૂલાત કરતા ક્ષોભ ન અનુભવ્યો. મહારાજા ધીરાજ ભરત, પરણવા લાયક સુંદર કન્યા, કંદર્પના અવતાર સમા પુરુષની વિશિષ્ટ કાળજી લેવા લાગે ત્યારે સૌથી પહેલાં પ્રેમની કલ્પના કરવી જોઈએ. બીજી હજાર બાબતમાં કલ્પના દોડાવતા આવડે છે અને આ એક જ બાબતમાં કલ્પના બુઠી કેમ થઈ જાય છે? પારો યુદ્ધ મેદાનમાં ઝઝૂમતી હોય એમ તેના વદન પર લાલી છવાઈ ગઈ. આ લાલીનું ઉગમસ્થાન મૌક્ય હતું, તે વળી જુદી વાત છે. તેની આંખમાં અવગણના ન થઈ શકે તેવું પ્રણયનું આમંત્રણ હતું. હે, ભરતને દત્તાત્રયની વાત તાજી થઈ. તેમણે ભાગા દેખાવાનું જોખમ
લઈને સ્વસ્થ સ્વરે કહ્યું, પારો, આજ પર્યંત કદી તમે એનો તો ઈશારો સરખો આવવા દીધો નથી. અરે મારા ચક્રવર્તી, નાટકના પાત્રની જેમ ટાઢાબોર ઊભા છો શું? પારો પ્રેમના ઉભરામાં તંગ બની ગઈ હતી, તેની નસોમાં લોહી ઉતાવળે વહેવા લાગ્યું હતું. હંમેશા મઢેલી અને સ્વસ્થ લાગતી પારો જીવનમાં પહેલીવાર પ્રેમનો રોમાંચ અનુભવી રહી તો શું કરું? ભરત અતડા અને અસ્પર્શ રહેવા મથ્યા. તે શીખવવું પડે એમ લાગે છે. ભરત, મને આલિંગનમાં લો, તમારી જાતમાં મારું વિલીનીકરણ કરો. આપણા અંગો અંગને એક સાથે જકડી લો. અંતરની ઉષ્માના પ્રતીક સમા ચુંબનોથી મને મૂંઝવી દો. પારો વાસનાના પ્રવાહમાં ખેંચાઈ ભરતને પોતાનું સમર્પણ કરવા તૈયાર થઈ. પારો, તમારા આગમનનું રહસ્ય મને અત્યારે સમજાવ્યું. તમે જે લાગણી બતાવી એમાં કશું અપવિત્ર નથી. આટલા લાંબા સમય પર્યંત તમે જે સંયમ જાળવ્યો તે બદલ ધન્યવાદ. ભરત સ્વસ્થતાપૂર્વક ઉચ્ચ કક્ષાએથી બોલી રહ્યા. કશો ઠપકો ન આપવા છતાં ભરત એટલા સ્વસ્થ હતા કે પારોનો ઉદ્માત તેમને ખેંચી જવા અસમર્થ હતો. મારે ધન્યવાદ નહીં, તમારો પ્રેમ જોઈએ. પારોએ ભરતનો હાથ આવેગપૂર્વક પકડી લીધો. ભરતને સ્પર્શ ન કરે ત્યાં સુધી પારોને તે પોતાની સમીપ હોવાની પ્રતીતિ થાય તેમ નહોતી. પારોનું હૃદય મધુર ઉશ્કેરાટ અનુભવી રહ્યું હતું. કામરૂપથી તે આવી હતી ભરતને જીતવા, પરંતુ અત્યારે તે પોતે જીતાઈ ગઈ હતી. એ રીતે જીતાઈ જવાનો પણ પારોને આનંદ હતો. કામરૂપની નારીનું ગુમાન પારોએ જાણે સાતમે પાતાર દાટી દીધું હતું. પારો, ભરતે પોતાનો હાથ છોડાવવાનો કસો પ્રયાસ કર્યા વિના પારો સામે મૃદુતાપૂર્વક જોઈ રહેતા કહ્યું. ભરતની એ દ્રષ્ટિમાં વિકાર નહોતો, તેમ ધિક્કાર પણ નહોતો. ભરત પારોએ ભરતને દોરતા પૂછ્યું, આપણે થોડી વાર આ કમરકુંડ પર આરામથી બેસીશું? અવશ્ય. ભરત પારોને હાથે દોરાયા. બંને કુંડની પાર પર બેઠા તેઓ ઘણી વાર સુધી મૂંગા મૂંગા બેસી રહ્યા. પારો પોતાના હૃદયના સંપંદનને ભરતના હૃદયના ધબકારા સાથે તાલ મિલાવવાનું અનુભવી રહી. સૂર્ય ક્યારનો અસ્ત પામ્યો હતો? અગિયારસનો ચંદ્ર કુંડના નિર્માણ નહોતો. ભરત પારોને જોઈ રહ્યો હતો. કમર ક્યારના બિડાઈ ગયા હતા? પારો ભરતનું હૃદય પોયણું ખીલવાની વાટ જોતી હોય તેમ મુગ્ધ ભાવે મૌન બેઠી હતી. થોડી વારે પારોએ પોતાની વેણી કાઢી તેમાંથી એક ફૂલ કુંડના જરમાંથી ડોકિયા કરતા ચંદ્રને મારતી હોય તેમ ફેંકવા માંડ્યા. એ પુષ્પ પ્રહારથી પાણીમાંના ચંદ્રની આકૃતિ વિકૃત થતી. ચંદ્રને વિકૃત થતો જોવામાં આનંદ આવતો હોય તેમ પારો એકીટસે જોઈ રહી. ભરત, મારા પર ગુસ્સો ચડ્યો? પારો ચંદ્રને પ્રહાર કરતા કંટારી હોય તેમ બધા પુષ્પ ફેંકી ભરત સામે ફરીને બોલી, ના, ઉદ્યાનના જે વિભાગમાં સ્ત્રીઓને આવવાનો પ્રતિબંધ છે ત્યાં તમે બેઠા હતા, છતાં મેં કશો વાંધો ન ઉઠાવ્યો, એટલા પરથી બધું સમજાઈ ન ગયું? ભરત સ્વસ્થ હતા. વાંધો ન ઉઠાવવાનું કારણ? પારોનું સમગ્ર અસ્તિત્વ તેના નેત્રોમાં કેન્દ્રિત થતું હોય એમ તે ભરત સામે અનિમેષ દ્રષ્ટિએ જોઈ રહી. કારણ કે તમે મને ગમો છો, ભરતે એકરાર કર્યો. તો મારું સ્નેહ નિમંત્રણ સ્વીકાર્યું કેમ નહીં? પારોએ પહેલીવાર ભરત સાથે નિકટતા અનુભવી. પોતાના પ્રેમનો પડઘો પડ્યો છે એ ખ્યાલમાંથી નિકટતાની લાગણી ઉદ્ભવી. પારો, આલિંગન તો સ્થૂર વાસનાનો આવિર્ભાવ છે. માનવ જીવનમાં તો વાસનાથી ચડે તેવું કંઈક સિદ્ધ કરવાનું હોય છે ને? માનવ કંઈ પશુ નથી કે સતત અંતરમાં ઉઠતી વાસનાજન્ય વૃત્તિઓના તરંગ પર જીવ્યા કરે. આપણે જીવનમાં આધ્યાત્મિક સાધના કરવાની છે. માનવ અને પશુ વચ્ચે એ જ ફેર છે. ભરતે બોધ આપતા હોય એ રીતે નહીં, પણ મોટાભાઈ નાની બહેનને સમજાવતા હોય તેમ કહ્યું. ભરતે પારો ગમતી હોવાનું કહ્યું ત્યારે પણ તેમના મનમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધની કલ્પના હતી. ભરત, પક્વ વયે માનવીના મનમાં ઉઠતી ઇન્દ્રિયજન્ય વાસનાઓ ઉતરતી અને આધ્યાત્મિક ઝંખનાઓ ચડિયાતી એમ માનવું તે બરાબર નથી. વાસનાઓની વૃત્તિ પણ જીવમાત્રમાં ઈશ્વરે જ મૂકી છે ને. સ્ત્રી પુરુષના સ્વાભાવિક આકર્ષણને પાપ માનવું એ મોટી ભૂલ છે. નૃવંશનું સાતત્ય જેને વગોવતા તત્વજ્ઞાનીઓ ધરાતા નથી એ કામવાસનાને આભારી છે. સાહજિક વૃત્તિને પાપ માનવું તે ત્રિલોકનાથ ઈશ્વરમાં પૂરતી સમજ નથી એવો વ્યર્થ દાવો કરવા બરાબર છે. આ બાબતમાં માનવ અન્ય જીવોથી બહુ જુદો પડતો નથી. પારો ગરીબના ઉન્માદ પછી પાછી સ્વસ્થ થઈ ગઈ હતી. હવે તે પોતાની વાતનું બુદ્ધિપૂર્વક સમર્થન કરવામાંથી પારો માનવ અને પશુ કોઈ બાબતમાં સમાન નથી. પશુઓ માત્ર આવેગ પર જીવે છે. ઈશ્વરે મહાન કૃપા કરી માનવને વિવેક શક્તિ બક્ષી છે. માનવને પુરુષાર્થ કરવાનું સ્વાતંત્ર્ય છે. મોટાભાગના લોકો અંતરના આવેગને વશ થાય છે, તેમાં કશો પ્રયત્ન કરવો નથી પડતો, એટલે સામાન્ય માનવ તે માર્ગ તરત ગ્રહણ કરે છે. આવા લોકોને દ્રષ્ટાંત પૂરું પાડવા પણ કોઈકે માનવ પુરુષાર્થ મેળવી શકે તેટલી ઉચ્ચ સિદ્ધિ પામવા મથવું જોઈશે ને. આદર્શ અસાધ્ય વસ્તુ નથી એ બતાવવા પણ કોઈકે તો આદર્શ મૂર્તિમંત કરી બતાવવા જોઈએ ને. ભરતે નાનું શું પ્રવચન આપી દીધું. પારોની સમગ્ર વિચારસરણી તેમને શરીર સુખને સર્વસ્વ માનવાની દિશામાં જતી લાગી. ભરત, ઈશ્વર દીધી વૃત્તિઓને વગોવવા બેસવું તે માનવનો દમંડ છે. દેહની વાસનાઓ આપોઆપ સ્ફુરે છે તે પરમેશ્વરને પ્રતાપે જ ને. ઈશ્વરે જે પ્રેર્યું તેને વશ થવામાં ન કોઈ પાપ છે ન કશો અપરાધ. પારો પોતાની માન્યતામાં અડગ હતી, તેને પોતાનું આગવું તત્વજ્ઞાન હતું. પારો, આપણે સૌ પ્રયત્ન કરી રહ્યા જ છીએ. વિવાદ દ્વારા આવા પ્રશ્નનો નિવેડો કદી આવ્યો છે? ભરતે ચર્ચા બંધ કરવાના આશયથી કહ્યું. તમને પામવાની આશા મેં ગુમાવી નથી, પારોએ નિખાલસપણે કહ્યું. આજીવન બ્રહ્મચર્ય પાલનનું મારું વ્રત છે, ભરતે શાંત ભાવે કહ્યું. આપણા લોકોની જીવનની વ્યાખ્યા એક ભવ પૂરતી મર્યાદિત નથી. આપણે તો ભવ ભવમાં માનનારા, આ ભવે નહીં તો આવતા ભવે હું તમને પામીને રહીશ. પારોના સ્વરમાં કૃતનિશ્ચયતાનો રણકો હતો. તમારી શ્રદ્ધા હું ડગાવવા માંગતો નથી, પણ આ ચર્ચા હવે બંધ કરીશું. ભરત, તમારી આજ્ઞા માનીને હું પ્રેમપાસની ચર્ચા બંધ કરવા તૈયાર છું, પણ કૃપા કરી મને પાછી કામરૂપ ન મોકલી દેશો. પારોએ કહ્યું. કબૂલ, તમે અહીં મેઘ પ્રતિછંદમાં જ રહેજો. રાજા ગૌરીનાથની પુત્રીને મારાથી જાકારો કેમ દેવાય? ભરતે કહ્યું. ચાલો એ વાત પતી. હવે બીજી વાત, તમારા એક સિવાય અન્ય સૌ માટે મને અહીં ઉમા રહેવા દેજો. રાજકુમારી, તમે ભારે વિચિત્ર છો. જે મેળવી શકાય તેમ નથી તેની વ્યર્થ ઝંખનામાં જીવનના શ્રેષ્ઠ વર્ષો વેડફી નાખવાનો શો અર્થ છે? ભરતે પારોને બદલે રાજકુમારી સંબોધન કરી અર્ઘાપણું સૂચવ્યું. ભરત, હું તમને જીવનસાથી તરીકે મેળવી શકું તેમ નથી એવી મને જે દિવસે ખાતરી થશે તે પછી હું એક પણ દિવસ મેઘ પ્રતિછંદમાં નહીં રોકાઉં, જેમ આવી હતી તેમ મારી મેરે પાછી જતી રહીશ, પરંતુ તમને પતિ તરીકે પામવાની આશા મેં હજી ગુમાવી નથી. સંપૂર્ણ સ્ત્રીનું આકર્ષણ કોઈ પણ પુરુષ ઇનકારી ન શકે તેવી મારી દૃઢ માન્યતા છે. મારા સ્ત્રી તત્વમાં કશી ક્ષતિ હશે તો તે પરિપૂર્ણ કરવા હું મથીશ. તે માટે મારું અહીં રહેવાનું અનિવાર્ય છે. ભરત, તમને મારું આકર્ષણ થાય એ શુભ દિન જોવાની આશા મારે ગુમાવવી નથી. પારોએ પોતાનું દ્રષ્ટિબિંદુ ભાવપૂર્વક રજૂ કર્યું. પોતાનો વિજય થવાનો જ હોય એવી ખાતરીનો રણકો પારોના સ્વરમાં હતો. પારો, તમે મારા પતન માટે પ્રયાસ કરવાના? સ્ત્રી પુરુષના સાયુજને હું પતન માનતી નથી. પારો ઉતાવળે વચ્ચે બોલી ઉઠી. પારો, વરી પાછા આપણે ચર્ચાને ચકડોરે ચડી જઈશું. ભરતે કહ્યું, સારું, તમે કહેશો તે શાંતિથી સાંભળી લઈશ. બીજું જે કહેવું હોય તે કહેજો, માત્ર મને ચાલી જવાનું ન કહેતા. પારો, તમારી માન્યતા મેં જાણી, હવે મારી વાત સાંભળો. મારે જે માર્ગે જવું છે તેમાંથી મને ચલિત કરી તમે મારી સાથે લગ્નથી જોડાવા મથવાના છો એમ જાણવા છતાં હું તમને જાકારો આપવાનો નથી. તમે મને ગમો છો નાની બેન તરીકે. મહારાજ, પારોએ સંબોધનમાં ફેરફાર કરી પોતે પાછી સ્વસ્થ થઈ ગઈ છે તેવું સૂચન કર્યું. તમે એમ માનતા હો તો મને એક વચનથી કેમ નથી સંબોધતા? હવે એક બીજી વિનંતી કરું. કર, તમે અસુર ગિલ ગમેશ સાથે યુદ્ધ કરવા જવાના છો, ત્યાં મારે તમારી સાથે આવવું છે. પારો, ભરત સ્પષ્ટ ના કહેતા અચકાયા એટલે સંબોધન કરીને આગળ વાત કરતા અટકી ગયા. પારોએ અધિકારપૂર્વક ભરતના મોં પર હાથ મૂકી કહ્યું, મારે ઉત્તરમાં ના નથી સાંભળવી. પારો, તારે ત્યાં એ હત્યાકાંડ જોવા શા માટે આવવું છે? હત્યાકાંડમાં મને જરાય રસ નથી. મારે તો મેં જેમને ઉત્કૃષ્ટ પુરુષ માન્યા તેમને લડતા જોવા છે. તમે ગમે તેમ કરીને હું સાથે આવી શકું તેવો કોઈક પ્રબંધ કરો. તારી ઉત્કંઠા સંતોષવા પ્રતિષ્ઠાનપુરમાં દંગલ ગોઠવીએ. ના ના, મને ગોઠવેલ તમાશા કે નકલખોરીમાં રસ નથી. મારે તો અસલ યુદ્ધ જોવું છે. એ શક્ય બનાવવાનું તમારા હાથમાં છે. મારે કોઈ આડાઅવળા બહાના ન જોઈએ. પારોએ મક્કમતાપૂર્વક કહ્યું. ભરત પરભર ઊંડા વિચારમાં પડી ગયા. કમરકુંડ પર અકરાવનારી શાંતિ પ્રસરી રહી. થોડી વારે કંઈક સૂજ્યું હોય તેમ ભરતે કહ્યું, તારી ઈચ્છા પૂર્ણ કરવાનો એક રસ્તો છે. કયો? પારોએ પૂછ્યું. રાજમાતા ભાગીરથીને તું અસુરોના પ્રદેશમાં મારી સાથે આવવાનું સમજાવી શકે તો તેમની સાથે તું પણ આવી શકે. પણ હું તને પહેલેથી ચેતવી રાખું છું કે રાજમાતા ભાગીરથીને સમજાવવાનું કામ આસાન નથી. ભરતે પારો સાથે કોઈ કાવતરામાં જોડાતા હોય તેમ કહ્યું. ભરત, મને રાજમાતાને સમજાવવાનું કામ તમે કહો છો તેવું અઘરું નથી લાગતું. મહારાજ ભરત, આ વખત જીવ સસ્તો સટનો સંગ્રામ ખેલવા જાય છે એટલે રાજમાતાએ તેમને આશીર્વાદ અને પ્રેરણા આપવા સાથે રહેવું જોઈએ. એટલી વાત કરીશ ત્યાં રાજમાતા ભાગીરથી તરત તૈયાર થઈ જશે. પછી હું તો તેમની સાથે હોઉં જ ને. કંઈ પારોએ દુત્તો સ્મિત કર્યું. પારોએ ભરતને પામવાની આશા છોડી નહોતી. ભરતને શ્રદ્ધા હતી કે અલડટ દેખાતી પારો વહેલી મોડી આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યે આકર્ષાયા વિના રહેવાની નથી, કારણ કે તેના પ્રત્યેક વર્તનમાં સત્યાયનો રણકો હતો.